સમયસાર ભગવાન કુનકુંદાચાર્ય રચિત સમયસારનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ગાથા 36નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ગાથા 36ના ગાથાર્થ, ટીકા અને ભાવાર્થ બધું કર્યું છે. એ પછી આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 36મી ગાથા ઉપર આપેલ પ્રવચનના અંશો પ્રવચન રત્નાકર ભાગ બીજામાંથી કરી રહ્યા છીએ. એના વધુ અંશો આપણે જોઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ, જેથી બધાને આપણે કઈ ગાથા કઈ રીતે ક્યાં સુધી કેવી રીતે કરી છે એનો ખ્યાલ આવે. 36મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે મોહ મારો કોઈપણ રીતે સંબંધી નથી, મોહને અને મારે કંઈ સંબંધ નથી. હું કોણ છું? તો હું ઉપયોગ છું. મારું લક્ષણ ઉપયોગ છે. હું જ્ઞાન સ્વભાવી છું. એક ઉપયોગ છે તે જ હું છું. અને એવું હું જે જાણવું એવા જાણવાવાળાને મહાપુરુષો શું કહે છે કે એણે મોહને જીત્યો છે. એને મોહને જીત્યો છે એટલે મોહથી એને નિર્મમત્વ છે એમ કહે છે. બીજી રીતે ગાથાનો એવો પણ અર્થ થયો કે મોહ મારો નથી, જરાય મોહ મારો નથી. હું એકરૂપ છું. એકરૂપ પોતાની સાથે છે. પોતાનું જેવું સ્વરૂપ છે, પોતાનો જેવો સ્વભાવ છે એ રૂપે પોતે છે. એટલે એવું જે ઉપયોગ જ ઉપયોગ કહો કે આત્મા કહો, કેમકે આત્માનો સ્વભાવ ચેતન છે અને ચેતન જે છે એ ઉપયોગાત્મક છે. જ્ઞાન દર્શન એટલે ચૈતન્ય, ચેતન એ ઉપયોગાત્મક છે. એટલે એવા ઉપયોગને જ આત્મા કહીએ છીએ. એટલે એ આત્માને જ જાણે, આત્માને જાણે એવા આત્માને જાણવાવાળા ઉપયોગને, બીજા અર્થમાં ઉપયોગને કહ્યો છે. શું કહ્યો છે? એ મમતા વિનાનો છે એટલે મોહ વિનાનો છે. પહેલો અર્થ કર્યો એમાં જે જાણવાવાળો છે કે પોતે ઉપયોગ સ્વરૂપ છે એવું જે જાણે છે એને મોહ સાથે સંબંધ નથી, મોહથી એ રહિત છે એમ કહ્યો. અને બીજા અર્થ તરીકે જેનો ઉપયોગ એવો પોતે હું એક રૂપ છું, મોહરૂપ નથી, મોહ જરા પણ મારો નથી, એવો જેનો ઉપયોગ થયો છે એવા ઉપયોગને અહીંયા નિર્મમ કહ્યો એટલે મમતા વિનાનો કહ્યો, મોહ વિનાનો કહ્યો. એમ બે રીતે અર્થ કરવામાં આવ્યા. મૂળ વાત બંનેમાં એક જ રહેશે. ભગવાન આત્મા જ્યારે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમી જાય છે તો એનો ઉપયોગ ત્યાં સ્થિર થયો છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થયો છે અને એ પોતે પોતાના સ્વરૂપને જાણવાવાળો જ થયો છે. એટલે એ વખતે એને પર કંઈ જણાતું નથી, પર ભાવનો એને ત્યાગ વર્તે છે એટલે એને પ્રત્યાખ્યાન વર્તે છે. અને આવી દશા જેની છે એ મોહ રહિત છે એમ કહેવામાં આવ્યું. ટીકામાં આ વાતને સમજાવવામાં આવી કે એ મોહ મારો નથી, મોહ સાથે મારે કંઈ સંબંધ નથી એમ જે કહેવામાં આવ્યું એ શા માટે કહેવામાં આવ્યું? મોહ મારો કાંઈ પણ લાગતો વળગતો નથી એવા શબ્દ ટીકામાં મૂકવામાં આવ્યા તો એવું શા માટે કહેવામાં આવ્યું? તો એના બે કારણ જણાવવામાં આવ્યા. એક તો ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ છે અને મોહ છે તે જડ સ્વભાવ છે. મોહ છે તે ભાવકને કારણે ઉત્પન્ન થાય છે. ભાવક શું છે? ભાવક એ કર્મના ઉદય છે. એ કર્મના ઉદયને લક્ષે આત્માના જે ભાવ થાય અને એમ થતાં એ વિભાવ ભાવે આત્મા પરિણમે તો એ ભાવ્ય થયો કહેવાય, અને એ વખતે એ પેલો કર્મનો ઉદય છે એને ભાવક કહેવામાં આવે. એટલે ભાવકને કારણે આ મોહરૂપી ભાવ્ય થયું છે. એ ભાવકને કારણે, ભાવકના નિમિત્તે એ મોહરૂપી ભાવ્ય થયું છે એટલે એને જેમ પેલો કર્મનો ઉદય છે અને કર્મ છે એને જેમ ઉદ્ગળ કહી દીધું, પર કહ્યું, એ જ રીતે આ ભાવ્ય ભાવ છે એને પણ પર કહ્યું છે. તો જીવનો પોતાનો, પણ પોતાનો એ ક્ષણિક છે, એ મૂળ સ્વરૂપમાં નથી, અને એ પરનું લક્ષ્ય કરતા એવો ભાવ્ય થયો છે એટલે એને પણ જડ કહ્યો, ઉદ્ગળનો કહ્યો, કર્મનો કહ્યો. એમ કહી અને એને એમ દર્શાવ્યું કે આ ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ છે અને પેલો જળ સ્વભાવ છે, તેવા જળના ભાવે ભગવાન આત્મા થાય કેવી રીતે? જ્ઞાયક સ્વભાવ એ પરમાર્થે આત્માનો છે અને એવા જ્ઞાયક સ્વભાવનું પરભાવે ભાવવું, પરભાવે થઈ જવું એ અશક્ય છે. પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહે એ પરભાવે થાય જ નહીં, કેમ કે આત્મામાં એવા કોઈ ગુણ નથી કે જેને લીધે થઈ અને એ બદલાય અને એવા ભાવકના ભાવે થાય, એટલે એ અશક્ય છે. એક કારણ એમ દર્શાવ્યું એટલે એનો મોહ નથી, એને માટેનું આ એક પહેલું કારણ દર્શાવ્યું. અને પછી બીજું કારણ એ દર્શાવવામાં આવ્યું કે શ્રીખંડનું ઉદાહરણ આપીને કે જેમ શ્રીખંડની અંદર દહીં અને ખાંડ ભેગા થઈને એક રૂપ થઈ રહેલા દેખાય છે, તે છતાં એના સ્વાદ દ્વારા એ સ્પષ્ટ ભિન્ન અનુભવવામાં આવે છે. ખટાસ અને મીઠાસ બંને સ્વાદ અનુભવાય છે એટલે એ રીતે એ સ્પષ્ટ થાય છે કે એ બંને એક રૂપ દેખાય છે છતાં પણ જુદા છે. ખાંડ અને દહીં જુદો એનો સ્વાદ આવે છે. એ દ્રષ્ટાંત આપી અને એમ સમજાવ્યું કે આત્મા ચેતન છે, એ ચેતનનો સ્વાદ જે છે એ પેલા મોહ જડ કરતા ભિન્ન છે. મોહ કર્મનો ઉદય એનો સ્વાદ છે એ રાગાદિક છે, અને ચેતનના નિજ સ્વભાવનો સ્વાદ છે એ એનાથી તદ્દન ભિન્ન છે. એટલે એ ભગવાન આત્મા અને મોહ એ બંનેના સ્વાદ એટલે બંનેનો અનુભવ જુદા પ્રકારનો છે. ચેતનનો અનુભવ છે તે જ્ઞાન સ્વરૂપે અનુભવ છે, સુખ અને આનંદનો અનુભવ છે. જ્યારે પેલા મોહનો અનુભવ છે તે દુઃખનો અનુભવ છે, પ્રતિકૂળતા, વ્યાકુળતા, અનાકૂળતા એનો અનુભવ છે. એટલે એ બંને ના સ્વાદ જુદા આવે છે અને એમ એને એ જુદા જાણે છે એટલે એને એને એ મોહ છૂટ્યો છે, એને એને મોહ રહ્યો નથી, મોહ સાથે એને કોઈ સંબંધ રહ્યો નથી, એને મોહ સાથે ખરેખર કોઈ સંબંધ, પરમાર્થે કોઈ સંબંધ નથી, એમ અહીંયા કહેવામાં આવ્યું. હવે એ પછી આપણે ભાવાર્થ કર્યો અને ત્યાર પછી આપણે પ્રવચન રત્નાકરમાંથી પૂજ્ય ગુરુદેવે જે વાત કરી એનો કેટલોક ભાગ કર્યો. હવે એમાં આગળ વધારે એનો વિસ્તાર આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાના નંબર 191, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 203, પાના નંબર 191, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 203. પ્રવચન રત્નાકર ભાગ બીજો, એમાં પહેલો પેરેગ્રાફ આપણે કર્યો છે, પણ છતાં ફરીથી લઈએ અને આગળ વધીએ. પહેલા જ પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ છું, હું જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ છું. જેમ કર્મ ભાવક રૂપે થાય છે તો મોહ રચાય છે, તેમ હું જ્ઞાન દર્શન ઉપયોગ સ્વભાવી તત્વ છું, જેથી મારી પર્યાયમાં જ્ઞાન દર્શન શક્તિની વ્યક્તતા થાય. જ્ઞાન દર્શન શક્તિની વ્યક્તતા મારી પર્યાયમાં થાય એટલે પોતે એ જ્ઞાન સ્વભાવી છે તો એની પર્યાયમાં એ જ્ઞાન રૂપે પરિણમે, એ જ્ઞાયક તરીકે જ એ પરિણમે, એનું ચૈતન્યપણું છે. એટલે કહ્યું કે જેથી મારી પર્યાયમાં જ્ઞાન દર્શન શક્તિની વ્યક્તતા થાય, એ વ્યક્તારૂપ ઉપયોગ તે મારી ચીજ છે. જ્ઞાન રૂપે પરિણમે એટલે જ્ઞાન અને દર્શનને બંનેને શું હોય, ઉપયોગ હોય. ઉપયોગાત્મક એ જ્ઞાન દર્શનનું સ્વરૂપ છે. એટલે મારી વ્યક્તતા કઈ રીતે છે, મારી વ્યક્તતા ઉપયોગાત્મક છે એટલે ઉપયોગ એ મારી ચીજ છે. જ્ઞાન દર્શનના ઉપયોગ છે તે મારી ચીજ છે, પરંતુ મોહ એ મારી ચીજ નથી. મોહ છે એ તો ભાવકને કારણે રચાયો છે. ભાવક શું છે? કર્મનો ઉદય છે. કર્મનો ઉદય જે ભાવક છે, એ ભાવકને કારણે મોહની રચના થઈ. મોહ કેમ રચાયો? તો કે ભાવકને કારણે મોહ રચાયો. એ કઈ મારા સ્વરૂપમાં નથી, મારી ચીજમાં નથી. હું જ્ઞાન સ્વભાવી છું એટલે મારો ઉપયોગ છે જ્ઞાનનો ઉપયોગ અને દર્શનનો ઉપયોગ. એ ઉપયોગ જે છે એ મારી ચીજ છે. જ્યારે મોહ એ કંઈ મારી ચીજ નથી. મોહ રચાયો અથવા તો મોહ થયો તો મોહ થવાનું કારણ શું? તો કે કર્મનો જે ઉદય જે ભાવક રૂપે થયો છે એ ભાવક એ મોહનું કારણ છે. એટલે એ કંઈ મારી વસ્તુ નથી, મારી ચીજ નથી. કર્મના નિમિત્તે થતા રાગ દ્વેષના પરિણામ જે ઉપયોગમાં જળકે છે તે હું નથી. પરિણામ તો જીવના જ છે. રાગ દ્વેષના પરિણામ ક્યાં થયા? જીવમાં તો થયા છે, છતાં પણ એમ કેમ કહે છે કે મારી ચીજ નથી? એટલા માટે કે એ આત્માના સ્વરૂપમાં નથી. રાગ દ્વેષના પરિણામ જે થયા એ કોના થયા? જીવના થયા, આત્માના થયા ને. છતાં પણ એમ કહ્યું કે એ હું નથી. રાગવેશના પરિણામ છે, એ વિભાવ પરિણામ છે. એ પરનું લક્ષ કરતા, એટલે કર્મનો ઉદય આવ્યો છે એના તરફ લક્ષ કરતા એવા રાગદ્વેષના પરિણામ થયા. અને એ પરિણામ જે છે એ મારા જે ઉપયોગમાં જળકે છે તે હું નથી. એટલે એ મારો મૂળભૂત સ્વભાવ નથી. એ થયા છે તો જીવમાં, પણ એ વખતની એવી યોગ્યતાને કારણે થયા છે. જીવના સ્વભાવમાં નથી, અને જીવના સ્વભાવમાં નથી એટલે એમાં ટકતા પણ નથી. એ પર્યાય રૂપે છે, અને એ એક સમયની પર્યાયમાં જે પરિણામ છે એ બીજા સમયની પર્યાયમાં નથી. બીજા સમયની પર્યાયમાં બીજા પરિણામ છે, એટલે એ ટકતા પણ નથી. જો એ જીવના પોતાના હોય, આત્માના પોતાના હોય, તો આત્મામાં કાયમ રહેવા જોઈએ, એટલે એ આત્માના નથી. એટલા માટે અહીંયા એમ કહ્યું કે કર્મના નિમિત્તે થતા રાગ દ્વેષના પરિણામ જે ઉપયોગમાં જળકે તે હું નથી. કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ ભાવ ચૈતન્ય ઉપયોગ સ્વભાવી વસ્તુનું વિકારરૂપ ભાવ્યપણે થવું અશક્ય છે. ભાવકના ભાવપણે જ્ઞાયકનું થવું અશક્ય છે. જ્ઞાયક ભાવકના ભાવે થાય જ નહીં. કેમ કે જ્ઞાયક છે તે શુદ્ધ છે, ચૈતન્ય છે, ઉપયોગ સ્વભાવી છે, અને ભાવક છે તે એ જળ કર્મ છે, એનો ઉદય છે. એટલે ભાવકનો ભાવ એ મોહ છે, જ્યારે જ્ઞાયકનો ભાવ તો એના શુદ્ધ પરિણામ છે. એટલે જ્ઞાનની શુદ્ધ પર્યાય, જે પોતાના સ્વરૂપને જાણવાવાળી જે પર્યાય છે, એ પરિણામો જ્ઞાયકના છે, એટલે ભગવાન આત્માના છે. જ્ઞાયકના પરિણામ કેવા હોય? જ્ઞાયકના પરિણામ શુદ્ધ પરિણામ હોય, નિર્મળ પરિણામ હોય, નિર્મળ પર્યાય થાય, એની પર્યાય તો નિર્મળ થાય છે. જ્યારે ભાવક છે એના પરિણામ કેવા છે? એ ભાવકના પરિણામે થયું, એટલે ભાવક એ કર્મનો ઉદય છે, જળ છે. અને જળનું લક્ષ્ય કરતા જે થયું છે તે શું છે? એ જળ જ છે, એ આત્માનું નથી. એટલે એ ભાવકનો જે ભાવ મોહ છે, એવા ભાવે જ્ઞાયક થતો નથી અને જ્ઞાયક એવો થાય પણ નહીં. એ વાત આપણે બરાબર અહીંયા સમજાવી. આગળ અહીંયા કહે છે કે હું તો ચૈતન્ય શક્તિ સ્વભાવવાળું તત્વ છું. ચેતનપણું, ચૈતન્ય શક્તિ એ કાયમ છે, ચેતનપણું કાયમ છે. ક્યારેય એવું નથી કે આત્મામાં ચેતનપણું ન હોય. આત્મા ગમે તે પર્યાયમાં જાય અને પછી એને અનુરૂપ ગમે તેવા શરીરને એ ધારણ કરે, એટલે એ શરીર સાથે રહે છે. શરીરમાં પેસતો નથી, શરીર એનામાં પેસતું નથી, માત્ર આકાશના એ જ ક્ષેત્રમાં એ શરીર સાથે એને રહેવું થાય છે. એનાથી એ તદ્દન ભિન્ન છે. એટલે એ ગમે તેવા શરીર સાથે એનું રહેવાનું થાય, છતાં પણ એનું ચેતનપણું તો એવું ને એવું જ છે. કોઈ જીવ અચેતન હોતો નથી. એક ઇન્દ્રિય હોય તો પણ, એ સ્થાવરમાં હોય તો પણ કંઈ એ અચેતન નથી. ચેતનપણું તો એવું જ છે, એને ભાવ થાય જ છે, એને દ્વેષના ભાવ વિશેષ થાય છે. એક ઇન્દ્રિયને અને સ્થાવરને ખૂબ દ્વેષ ભાવ હોય છે, ખૂબ આર્થ ધ્યાનનો ભાવ હોય છે, અને એને લીધે થઈ અને ખૂબ કર્મ બાંધે છે અને એમાંથી પાછા નીકળતા જ નથી. એમાં એમાં જ પાછો એનો જન્મ થયા કરે છે. એ જ પર્યાયમાં ઘણો કાળ એમને વીતી જાય છે. એટલે ચૈતન્ય સ્વભાવ જે છે એ તો ક્યાંથી જાય? કેમ કે એ તો શક્તિ રૂપે એ પડેલો જ છે. ચૈતન્ય શક્તિ રૂપે એ આત્માનો સ્વભાવ છે. જેવા ગુણ હોય એવો સ્વભાવ હોય ને, જેવા ગુણ હોય એવો સ્વભાવ હોય ને. આત્મામાં આનંદ ગુણ છે અને એમાં મુખ્ય જ્ઞાન દર્શનનો ગુણ છે, તો એ કેવા સ્વભાવે હોય? ચૈતન્ય સ્વભાવે હોય. એ સુખનો આનંદનો એમ ગુણ છે, એટલે એનો એવો સ્વભાવ છે. એટલે હું તો ચૈતન્ય શક્તિ સ્વભાવવાળું તત્વ છું. આટલું જો એ યાદ કરે ને જીવ, અને વારંવાર આનું એ રટણ કયા કરે અને એમાં ઊંડો ઉતરે ને, તો પછી એને સમ્યક દર્શન પ્રગટ કરવું ખૂબ સહેલું છે. હું ચૈતન્ય શક્તિ સ્વભાવવાળું તત્વ છું. મારામાં આ જડના ગુણો હોય, આ જડનું લક્ષ્ય કરીને જડમાં જે કંઈ છે તે બધું મારામાં હોય, હું એનું કાર્ય કરી શકું, જડનો હું કરતા થઈ શકું, એમ ઘણી બધી વાતોનો એને પછી ખ્યાલ આવે છે. અકર્તા ભાવ એને એમાંથી ઉત્પન્ન થાય. માત્ર એક વાતને એ સ્વીકારે ને કે હું ચૈતન્ય શક્તિ સ્વભાવવાળો છું, એટલું એ વિચારે અને એના ઉપર મનોમંથન ચિંતન કરે ને, તો પણ ઘણું 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 એ પ્રાપ્ત કરે. હું તો ચૈતન્ય શક્તિ સ્વભાવવાળું તત્વ છું. નાયક નાયક નાયક, જ્ઞાન દર્શન મારો સ્વભાવ છે. આ જ ઘૂંટવાનું છે જીવનમાં, બીજું કાંઈ કરવા જેવું નથી. પ્રભુ આમે તું ક્યાં કાંઈ કરી શકે છે? નકામો શુકરા વિકલ્પોમાં જાય છે. પ્રભુ આ બધા વિકલ્પોને છોડ ને, ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન દેખાયો છે. સિદ્ધમાં અને તારામાં ફેર કેટલો છે? તારે આ ઔપાધિક ભાવ છે, સિદ્ધને ઉપાધિક ભાવ નથી. અને એવો ઔપાધિક ભાવ તે જાતે કરીને તો મેળવ્યો છે, એની સાથે તું રહ્યો છે. એ ઉપાધિક ભાવને છોડ ને, એને છોડીને તું તારા મૂળ સ્વરૂપને યાદ કરને. ભગવાનના જ્ઞાનમાં તું જેવો આવ્યો છે એવો થઈને રહે ને, એટલે બધું થઈ રહેશે. એટલો જ પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થમાં શું કરવાનું છે? તીર્થંકર ભગવાન કેવળી જ્ઞાનમાં જે પરમ સત્ય આવ્યું છે એનો સ્વીકાર કરવાનો છે કે પોતે સિદ્ધ સમાન છે, બીજું કંઈ નથી, આટલી વાતનો એને સ્વીકાર કરવાનો છે કે હું સિદ્ધ સમાન જ છું, ભગવાનના જ્ઞાનમાં આવ્યો છું, ચૈતન્ય મૂર્તિ છું, બીજું હું કંઈ હોઉં નહીં, હું બીજા કોઈનો કરતા પણ નથી, બીજા કોઈનો ભોગતા પણ નથી, એ મારા સ્વભાવમાં નથી, બીજાના કાર્યો કરવાનું મારા સ્વભાવમાં છે નહીં, હું તો એક ચેતન છું, મારા સ્વભાવનો જાણનારો, મારા પોતાના આત્માને જાણનારો, મારા પોતાના સ્વરૂપને જાણનારો, નાયક 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 શ્રીકાળ ત્રણેય કાળ એક સરખો નાયક છું, આટલી વાત જ એને સ્વીકારવાની છે, એ જ પુરુષાર્થ, બીજું કંઈ પુરુષાર્થમાં કરવાનું નથી. એટલે અમે એમ કહીએ છીએ કે સત્યનો સ્વીકાર દે પુરુષાર્થ. આ વ્યાખ્યા એ અંતરમાંથી ઉદ્ભવેલી વ્યાખ્યા છે પ્રભુ, અને એમ જ છે. અહીંયા કહે છે કે હું તો ચૈતન્ય શક્તિ સ્વભાવવાળું તત્વ છું, તેથી મારો જે વિકાસ થાય એ પણ જાણવા દેખવાના પરિણામ રૂપે જ થાય છે. ચેતન છે તો શું કરશે, જાણવું ને દેખવું એ જ થશે, અને વિકાસ પણ એનો શું થાય, એના જ્ઞાનમાં ઉઘાડ થાય, જ્ઞાનનો ઉઘાડ થાય, એવું એટલે એ પોતે જાણવા દેખવાના પરિણામ રૂપે જ થાય. પોતાનો વિકાસ કઈ રીતે થાય, જેવું સ્વરૂપ છે એવો જ વિકાસ થાય. વિકાસ દ્રવ્યના વિકાસનો વિચાર કરીએ એટલે શું હોય, વિકાસમાં પોતાનો જેવો સ્વભાવ છે એવો વિકાસ હોય, પોતે જાણવા દેખવાના સ્વભાવ વાળો છે, તેનું પરિણામ એમ જ થાય છે, અને એમાં જ એ શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે, એટલે એનો જ્ઞાનનો ઉઘાડ વધે છે. તેથી મારો જે વિકાસ થાય એ પણ જાણવા દેખવાના પરિણામ રૂપે જ થાય છે. ભાવક કર્મના નિમિત્તે જે વિકાર થાય એ મારો વિકાસ નહીં, એ મારો વિકાસ નહીં. ભાવક કર્મના નિમિત્તે જે વિકાર થાય, થાય છે વિકાર ક્યાં, પોતાની પર્યાયમાં થાય છે, પણ એ વિકાર મારો નહીં, કેમ કે મારા મૂળ સ્વભાવમાં એ વસ્તુ પડી નથી, અને એ વિકાર જે થયો છે એ ટકીને રહેતો નથી, એ ક્ષણિક છે, એ જવાનો છે, જાય છે, એટલે એ મારામાં નથી. મારામાં એટલે હું શુદ્ધ ચેતન ભગવાન આત્મા, એમાં એ વિકાર નથી. ભાવક કર્મના નિમિત્તે જે વિકાર થાય, જે ભાવ્ય થાય, એ મારો નહીં, એમાં મારે કોઈ સંબંધ નથી, એની સાથે મારે કંઈ લાગતું વળગતું નથી. ભાવક કર્મના નિમિત્તે જે વિકાર થાય છે એ ભાવ્ય, એ મોહની રચના કરનારો, એ મોહ, એ મારો નહીં. પર્યાયમાં પણ વિકાર ન થાય એવું મારું તો સ્વરૂપ છે. મારા સ્વરૂપમાં એવો ભાવ વર્તે છે, સ્વભાવ ભાવ, કે હું મારા સ્વભાવ ભાવે પરિણમું ત્યારે જે પર્યાય થાય એ નિર્મળ શુદ્ધ પર્યાય થાય, એમાં ક્યાંય વિકાર હોય નહીં. શક્તિરૂપે તો આત્મા જ્ઞાયક છે, અને જ્ઞાયક જ છે, પરંતુ તેથી વ્યક્તતા અને પ્રગટતા થાય તે પણ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપે જ થાય. જેવો સ્વભાવ છે, જેવા ગુણો છે, એ પ્રમાણે એની વ્યક્તતા થાય, એટલે કે પર્યાય થાય. પર્યાયમાં વ્યક્તતા તો થાય છે ને, વ્યક્તતા ક્યાં થાય? શક્તિ અપેક્ષાએ જે પડ્યું છે એની વ્યક્તતા ક્યાં દેખાય આપણને, ક્યાં અનુભવાય? પર્યાયમાં. એટલે પર્યાયમાં વ્યક્તતા થાય એ પ્રગટપણું, અને એવું પ્રગટપણું થાય તો કેવા રૂપે થાય? તો જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપે જ થાય. એટલે રાગ દ્વેષના વિકાર રૂપે જો કંઈ પણ પ્રગટતા થતી હોય, એવા પરિણામ થતા હોય, તો એ પરિણામ કોના હોય? એ આત્માના હોય જ નહીં. રાગ દ્વેષના વિકાર રૂપે થવું એવી શક્તિ તો નથી, એવી શક્તિ મારામાં નથી, પણ તેવી પર્યાયની વ્યક્તતા પ્રગટ થાય તો પછી એ પર્યાય પણ મારી નહીં. એવી પ્રગટતા થાય, એવી વિકારી ભાવરૂપે, રાગ દ્વેષના ભાવરૂપે, તો એ પ્રગટતા પણ મારી હોઈ શકે નહીં. કેવું ગુરુદેવે સમજાવ્યું છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે. હૃદય સોસરવું ઉતરી જાય એવી વાત મૂકી દીધી છે પ્રભુ. ગુરુદેવ કહે છે કે જીવ અધિકારની છેલ્લી ગાથાઓ છે ને, આ પૂર્વરંગ છે એને આમ તો જીવ અધિકારમાં ગણવામાં આવે છે. પૂર્વરંગ એટલે પૂર્વ ભૂમિકા રૂપે આખી વાત કહેવામાં આવી છે, એટલે એનું નામ પૂર્વરંગ આપવામાં આવ્યું છે. એટલે ઘણી વખત એને જીવ અધિકાર તરીકે ઓળખાય છે, ઓળખવામાં આવે છે. એટલે 38 ગાથા સુધી પૂર્વરંગ છે, એટલે આ છેલ્લી ગાથાઓ થઈ ને 36મી છે ને, એટલે ગુરુદેવ કહે છે કે જીવ અધિકારની છેલ્લી ગાથાઓ છે ને, તેથી જીવથી અજીવને તદ્દન જુદો પાડે છે. જો આ ભેદ જ્ઞાનની બધી વાત છે, આપણે એને આટલું મહત્વ શા માટે આપીએ છીએ પ્રભુ? આ ભાવમાં રહેવાથી ભેદ જ્ઞાન થાય અને સમ્યક દર્શન પ્રગટ થાય, એટલે એનું મહત્વ છે. ભેદ જ્ઞાન કરવું છે કઈ રીતે? જીવને અજીવથી જુદો પાડીને, જીવને અજીવથી જુદો પાડીને, એટલે જીવથી અજીવને તદ્દન જુદો પાડનારી બધી વાત છે આ ગાથામાં. ચૈતન્ય શક્તિની પ્રગટતાનું વિકારરૂપ થવું અશક્ય છે. ભગવાન આત્મા વિકારરૂપે થાય નહીં. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઉપયોગ સ્વરૂપ છે અને તેની વ્યક્તતા પ્રગટતા જાણવા દેખવા રૂપે જ હોય છે. ચેતન છે તો એ જાણવા દેખવાનો એનો સ્વભાવ છે, એટલે એની વ્યક્તતા પ્રગટતા જાણવા દેખવા રૂપે જ હોય. એના પરિણામ કેવા હોય? જાણવા દેખવાના જ પરિણામ હોય, બીજા કોઈ પરિણામ હોય નહીં. એની શક્તિમાંથી વિકારના પરિણામ પ્રગટે એ વાત હોઈ શકે જ નહીં, એ અશક્ય છે. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એનું બીજા રૂપે પરિણમન થવું એ શક્ય જ નથી. એનું પરિણમન એવું થાય ને એમાંથી એવી વિભાવ પર્યાયો, વિકારી પર્યાયો થાય એવા પરિણામો આવે એમ હોય જ નહીં. એટલે કે છે, એની શક્તિમાંથી વિકારના પરિણામ પ્રગટે એ અશક્ય છે. આવો ભગવાન આત્મા જેની નિરંતર શાશ્વતી સંપદા છે, કાયમ રહેવાવાળી એની તો સંપદા છે. આત્માની લક્ષ્મી, એટલે એ આત્મા એવો લક્ષ્મીવાન છે, એટલા માટે એને ભગવાન કહેવામાં આવે છે. ભગ નામ લક્ષ્મી, સુખ આનંદ જ્ઞાનની લક્ષ્મી, એવો લક્ષ્મીવાન એ ભગવાન. સુખ આનંદ જ્ઞાનની લક્ષ્મીને ભગ કહી અને એના વાળો, એના વાન એટલે ભગવાન. એની સંપત્તિ, એ લક્ષ્મી, એની એ સંપદા, એ તો કાયમ રહેવાવાળી છે, એટલે શાશ્વતી સંપદા છે. ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ ભાવ વડે, અર્થાત જાણવા દેખવાના સ્વભાવ ભાવ વડે જાણે છે કે હું એક છું. આનંદ ગુણોનો પિંડ છે પણ પોતે એક રૂપ છે, એમાં દ્વેતપણું નથી, બેપણું નથી. હું એક છું, જાણવા દેખવાના સ્વભાવે હું એક છું. જો આમાં પ્રભુત્વ શક્તિ લીધી છે, આત્મામાં એક પ્રભુત્વ શક્તિ છે જે વડે તે અખંડ પ્રતાપ વડે, તે અખંડ પ્રતાપ વડે સ્વતંત્રપણે શોભાયમાન છે. પ્રભુત્વ શક્તિ વડે આત્મા શોભાયમાન છે, સ્વતંત્રપણે શોભાયમાન છે. એની એ શોભા છે, એનું એ પ્રભુત્વ જે છે તે આત્માની શોભા છે. આવા આત્માની વિશ્વને પ્રકાશવામાં ચતુર વિકાસરૂપ નિરંતર શાશ્વતી સંપદા છે. અને આ બાહ્ય મકાન, કુટુંબ વગેરે જે સંપદા, જે બધી લક્ષ્મી છે ને, એ કંઈ આત્માની નથી. આત્માની લક્ષ્મી, આત્માની સંપદા શું છે? તો કે પોતે સ્વ પર પ્રકાશક છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, એની પોતાની પ્રભુત્વ શક્તિ છે, એ એની સંપદા છે. જ્યારે આ બધો ધન વૈભવ જે બાહ્યમાં પડ્યું છે, મકાન, ધંધા વેપારના વિકાસ બધા જે થયા હોય, એ બધું એ કંઈ એની સંપદા નથી. ભગવાન આત્મા ચૈતન્ય શક્તિના સ્વભાવ સામર્થ્ય વડે એમ જાણે છે કે પરમાર્થે હું એક છું. હું એક છું તો પછી રાગ અને હું એમ બે થઈને એક છું એમ નહીં. હું એક છું તો એક છું, મારા સ્વભાવ ભાવે પરિણમ તો હું એક છું, એક રૂપે છું, એમાં રાગ ક્યાંથી આવે? વચ્ચે હું અને રાગ એમ બે પણ છે જ નહીં, એટલે રાગ મારામાં છે જ નહીં, પણ રાગથી ભિન્ન છું, ચૈતન્ય શક્તિ માત્ર રૂપે એક છું. એટલે જે પેલી પર્યાય જે થાય છે ને, પરનું લક્ષ કરતા વિભાવ પર્યાય થઈને, એ પર્યાય પણ મારી નથી. હું તો ભગવાન આત્મા છું, ત્રિકાળ એક રૂપ છું, પર્યાય પણ મારી નહીં. તેથી જો કે મારો ચૈતન્ય સ્વભાવ અને જગતના બીજા દ્રવ્યો એક ક્ષેત્રે રહે છે તો પણ ભિન્ન ભિન્ન છે. પેલા શિખંડનું ઉદાહરણ આપ્યું હતું ને, શિખંડમાં દહીં અને ખાંડ એક ક્ષેત્રમાં રહ્યા હતા, એવી રીતે ભગવાન આત્માને અને શરીરને એક ક્ષેત્રમાં રહેવાનું થયું એટલે એમ લાગ્યું કે આ જળ એવું શરીર અને ભગવાન આત્મા એ એક રૂપ છે, અથવા તો એની સાથે કર્મો રહ્યા છે. આ કર્મને કારણે શરીર છે, નામ કર્મને કારણે શરીર છે, એટલે એમ પણ કહેવાય કે કર્મો જો એની સાથે રહ્યા છે તો એની એકરૂપતા દેખાય છે. કર્મની અને આત્માની એ એકરૂપતા દેખાય છે ને, એટલે એ એકરૂપ છે એવું જણાય છે. પણ એ તદ્દન ભિન્ન છે. એક ક્ષેત્રમાં રહેવાથી કંઈ એ એક નથી થઈ જતા, એ બંને ભિન્ન છે. અને એ બંનેનો સ્વાદ પણ જુદો છે. ચેતનનો સ્વાદ અને પેલા દ્રવ્ય કર્મ પૂતગળનો સ્વાદ પણ જુદો છે. બંનેના લક્ષણ પણ જુદા છે. એમ એ વાત કરી હતી. એ વાતને અહીંયા ગુરુદેવ જે રીતે સમજાવે છે એ આપણે સમજીએ. ગુરુદેવ કહે છે કે તેથી જો કે મારો ચૈતન્ય સ્વભાવ અને જગતના બીજા દ્રવ્યો એક ક્ષેત્રે રહે છે તો પણ ભિન્ન ભિન્ન છે. પરસ્પર સાધારણ અવગાહનનું નિવારણ કરવું અશક્ય હોવાથી એક જ ક્ષેત્રે હોવા છતાં આત્મા અને જળ શિખંડની જેમ ભિન્ન છે, શિખંડમાં જેમ ખટાશ અને મીઠાશ એક ક્ષેત્રમાં રહેલી છે છતાં ખટાશ અને મીઠાશનો સ્વાદ તદ્દન ભિન્ન છે, તેમ આત્મા અને જળ એક મેઘ જેવા થઈ રહ્યા છે તો પણ સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદ ભેદને લીધે ભિન્ન છે. એ રીતે અહીંયા કહે છે કે ભગવાન આત્માનો સ્વાદ અનાકૂળ આકુળતા વિનાનો અનાકૂળ આનંદરૂપ અને કર્મફળનો સ્વાદ એ રાગનો સ્વાદ એ દુઃખરૂપ છે, એમ એ બંને ભિન્ન ભિન્ન છે. ભગવાન આત્મા અનાકૂળ આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. તેની અનાકૂળ આનંદના વેદનવાળી આકુળતા વિના, અનાકૂળ એટલે આકુળતા વિના આનંદના સ્વભાવનું, આનંદનો સ્વભાવ છે એટલે આનંદનું એને વેદન છે. જે પર્યાય પ્રગટ થાય છે એ એવી જ પર્યાય પ્રગટ થાય છે, એમાં એને આનંદનું વેદન હોય. પોતાના સ્વરૂપમાં જાય એટલે એને આનંદ હોય છે, અલૌકિક આનંદનો અનુભવ થાય છે, આનંદનું વેદન હોય છે, સુખનું વેદન હોય છે. એટલે એ અનાકૂળ આનંદના વેદનવાળી જે પર્યાય પ્રગટ થાય છે તેનો સ્વાદ રાગના સ્વાદથી તદ્દન જુદો છે. એનો સ્વાદ રાગના સ્વાદથી તદ્દન જુદો છે. અહીંયા એક બીજી વાત લીધી છે. કોઈ લોકો એમ માને છે કે સાકરનો અને અફીણનો સ્વાદ આવે છે. ભાઈ, એ સ્વાદની વાત નથી, એ તો જડ ચીજ છે, તેનો સ્વાદ કોઈને આવતો નથી. હવે આમાં જરાક સમજવાનું છે, તેનો સ્વાદ કોઈને આવતો નથી એટલે શું? ખરેખર એ જડ છે, ભગવાન આત્મા એનો સ્વાદ કરનારો નથી. ભગવાન આત્મા કોઈ જડનો સ્વાદ કરતો જ નથી. તો શું છે એ વસ્તુ? શું છે? જળનો સ્વાદ તો આવે છે ને, સાકરનો સ્વાદ આવે છે ને, ફીણનો કડવો સ્વાદ આવે છે, તો શું વસ્તુ છે એ જરાક સમજવા જેવી છે પ્રભુ. કે તેનો સ્વાદ કોઈને આવતો નથી, પરંતુ તે તરફનું લક્ષ્ય કરીને આ ઠીક અને આ અઠીક એમ જે રાગદ્વેષ કરે છે એ રાગદ્વેષનો સ્વાદ આવે છે, તેનું વેદન થાય છે, એનું વેદન થાય છે. રાગ દ્વેષ કરે છે એનું વેદન થાય છે. અહીં કહે છે કે એ સ્વાદ પણ જ્ઞાન સ્વભાવી અનાકૂળ આનંદના સ્વભાવનો સાગર પ્રભુ આત્મા છે, તેની વ્યક્ત દશાના સ્વાદથી ભિન્ન છે. એ પણ આનંદ સ્વભાવી આત્માના સ્વાદથી એ ભિન્ન છે, જુદો છે. આત્મા અને જડ શિખંડની જેમ એકમેક થઈ રહ્યા છે તો પણ સ્વાદ ભેદને લીધે ભિન્ન છે. જેમ શિખંડમાં મીઠો અને ખાટો સ્વાદ ભિન્ન ભિન્ન છે, તેમ જળ અને આત્માનો સ્વાદ અનુભવમાં સ્પષ્ટ ભિન્ન જણાય છે. જ્ઞાનીની વસ્તુના સ્વભાવ પર દ્રષ્ટિ હોવાથી, વસ્તુનો સ્વભાવ એટલે આત્મા, વસ્તુ શક્તિની વ્યક્તતા જે આનંદ પ્રગટે છે તે સ્વાદમાં જણાય છે. જ્ઞાની ની દ્રષ્ટિ ક્યાં છે? વસ્તુ સ્વભાવ એટલે આત્માનો જે સ્વભાવ છે એના ઉપર છે. એટલે એ વસ્તુ શક્તિ, આત્માની શક્તિ, એની વ્યક્તતા જે રૂપે થાય એનો એને આસ્વાદ આવે. એટલે વસ્તુશક્તિની વ્યક્તતા જે થાય, જે આનંદ પ્રગટ આનંદ અને સુખરૂપે પ્રગટે છે, એને સ્વાદમાં આવે, એને વેદનમાં આવે. તેથી કહે છે કે આમ એ આત્માનો સ્વાદ અને જડનો સ્વાદ જુદો છે, એટલે આમ સ્વાદ ભેદને લીધે હું મોહ પ્રતિ નિર્મમ છું. મોહ મારો નથી, મોહ સાથે મારે કોઈ સંબંધ નથી. અહીં મોહની વાત કરી છે તેમાં પર તરફના રાગાદી બધાય ભાવો આવી જાય, તેનો સ્વાદ કલુષિત છે. તેનો રાગનો સ્વાદ, બધા જ રાગાદી ભાવ, બધા મોહ કહ્યું છે પણ એમાં બધું આવી જાય. એમાં સમજી લેવું કે એ જ પ્રમાણે બીજા બધા પણ છે. બીજા બધા એટલે ક્રોધ, માન, માયા, લોભ, એ બધા જે કોઈ અન્ય ભાવ છે જીવના, એ બધા જ ભાવ, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ દયા દાનના વિકલ્પનો ભાવ હોય કે ચોરી હિંસા જૂઠનો ભાવ હોય, એવા ગમે તે પ્રકારના ભાવ હોય, એ બધાની વાત લીધી છે કે બધા ભાવો આવી જાય. અહીં મોહની વાત કરી છે તેમાં પર તરફના રાગાદી બધા ભાવો આવી જાય છે. રાગ આદિ શબ્દ મૂક્યો છે એટલે એ બધા ભાવો આવી જાય, અને એ બધાનો સ્વાદ કેવો છે? કલુષિત છે. એ આનંદદાયક સ્વાદ નથી, એ કલુષિત છે. જ્યારે ભગવાન આત્માનો સ્વાદ તો આનંદ છે, જે કલુષિતતાથી જુદો છે. આત્માનો સ્વાદમાં કલુષિતતા છે જ નહીં. તેથી મોહ પ્રત્યે હું નિર્મમ જ છું, કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી હું તો એકરૂપ જ્ઞાયક છું, અને જ્ઞાયકપણાને લીધે જ્ઞાનપણાના પરિણમન સહિત એવો ને એવો સદાય સ્થિત છું, હંમેશા એવો ને એવો જ્ઞાયક જ રહ્યો છું. કર્મના નિમિત્તથી એટલે ભાવકથી, કર્મનો ઉદય આવે એનાથી એટલે ભાવકથી જે રાગાદી ભાવ્ય થાય છે, તેનો સ્વાદ અને જ્ઞાયક સ્વભાવની પરિણતિમાં જે આનંદ આવે છે તેનો સ્વાદ ભિન્ન છે. એમ ભેદ જ્ઞાન થવાથી હું તો એકરૂપ જ્ઞાયક રૂપે જ છું. આ બીજો સ્વાદ છે એ બીજાનો એટલે પરનો છે, એ મારો નથી. બીજો સ્વાદ એટલે જે રાગાદીને કારણે થતો એ મારો નથી, એ પરનો છે. અહીંયા આગળ કહે છે કે દહીં અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે. એમાં દહીં અને ખાંડ એકમેક જેવા માલુમ પડે છે, તો પણ પ્રગટ ખાટા મીઠા સ્વાદના ભેદથી બંને જુદા જુદા જણાય છે, આ આપણે જાણીએ છીએ. તેવી રીતે દ્રવ્ય કર્મના ઉદયનો સ્વાદ, જે રાગાદી છે, દ્રવ્ય કર્મના ઉદયનો સ્વાદ એટલે ભાવકનો સ્વાદ, ભાવકનો ભાવ, ભાવકનું લક્ષણ એ શું છે? એ રાગાદી છે, તે ભગવાન નાયક સ્વભાવની જે પરિણતિ પ્રગટ થાય છે તેનાથી સ્વાદ ભેદને લીધે ભિન્ન છે, એનાથી એ જુદો છે. દ્રવ્ય કર્મ જે જડ છે તે ભાવક છે, અને તેના તરફનો ભાવ્યરૂપ જે રાગ છે તેના સ્વાદની જાત આત્માથી જુદી છે, આત્માથી ભિન્ન છે. રાગનો સ્વાદ કલુષિત આકુળતામય છે, દુઃખરૂપ છે, અને ભગવાન આત્માનો સ્વાદ અનાકુળ છે, કોઈ આકુળતા નથી, આનંદરૂપ છે, સુખરૂપ છે. એટલે આમ સ્વાદ ભેદ છે, સ્વાદ ભેદ કહો કે લક્ષણ ભેદ કહો, એમાં લક્ષણ બંનેના જુદા છે. એટલે ભેદ જ્ઞાન સહેલાઈથી થઈ જાય છે. જેની આત્મા તરફ દ્રષ્ટિ ગઈ છે અને જેને આત્માનો અનુભવ કર્યો છે એને તો એ ભેદ જ્ઞાન થયેલું જ છે. એને તો પોતાનો સ્વભાવ જે આનંદરૂપ છે એ, અને આ મોહ ભાવ જે આકુળતારૂપ છે, એ બંને તદ્દન ભિન્ન અનુભવમાં આવે છે એમ જ છે. એટલે સ્વાદ ભેદથી અથવા તો લક્ષણ ભેદથી એ ભેદ જ્ઞાન કરવું એનું નામ ધર્મ, એવી ધારા ચાલે, એ ભેદ જ્ઞાનની ધારા ચાલે તો એને ધર્મધારા કહેવાય. એટલે ગુરુદેવે અહીંયા કહ્યું છે કે આમ સ્વાદ ભેદથી લક્ષણ ભેદથી ભેદ જ્ઞાન કરવું એ ધર્મધારા છે, ધર્મ છે. કર્મના સંબંધે જેટલી અસ્થિરતા વ્યાકુળતા થાય છે તે મારી ચીજ નથી. કર્મના સંબંધ એટલે કર્મનો ઉદય આવે એટલે જે કંઈ આકૃતા થાય, વ્યાકૃતા થાય, જે કંઈ થાય તે કોઈ ચીજ મારી નથી. કેમ કે હું તો જ્ઞાયક સ્વભાવી ચૈતન્ય માત્ર છું, ચેતન ચેતન જાણવા વાળો છું, બીજું કંઈ નથી. ભગવાન આત્મા જાણે જ્ઞાન કરે. કોનું જ્ઞાન કરે? પોતાના સ્વરૂપનું. અને એવા જ્ઞાનમાં શું થાય? એને અનુભવ થાય પોતાના સ્વરૂપનો. આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, એનો એને અનુભવ થાય છે. એટલે એ જ્ઞાયક સ્વભાવી ચૈતન્ય માત્ર હું છું એ જ વાત રહે છે, બીજી કોઈ વાત જ નથી. અહીંયા એ વાતને વારંવાર ઘૂંટવાની છે જુદી જુદી રીતે, એને ઘૂંટીને એનાથી બીજું બધું જુદું છે એમ જુદું પાડવાનું છે, એ જ ભેદ જ્ઞાન છે. એટલે જ્ઞાન દ્વારા જે ભેદ જ્ઞાન થાય બીજી કોઈ રીત નથી. જ્ઞાન દ્વારા ભેદ જ્ઞાન થાય અને જ્ઞાન દ્વારા સમ્યક દર્શન થાય. અને એવું સમ્યક દર્શન થાય પછી જ એવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના ભાવે પોતે સ્થિર થાય છે તો ચારિત્ર થાય છે, તો એ સમ્યક ચારિત્ર અથવા તો નિશ્ચય ચારિત્ર થાય છે. અને એવું નિશ્ચય ચારિત્ર થાય છે એમાં એ પહેલા લીનતા કરે છે અને પછી સ્થિરતા કરે છે. સ્થિરતા કરે છે તો શ્રેણી ચડે છે, અને શ્રેણી ચડે છે અને આગળ વધતા એ આઠમું નવમું દસમેથી પછી આગળ વધીને બારમે જાય છે. બારમેથી પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે બધું જે કંઈ થાય છે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે પોતે સ્થિરતા કરે ત્યારે થાય. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવું એ સૌથી મહત્વની ચીજ છે. અને સમ્યક દર્શન જેને થયું છે એને આ ભેદ જ્ઞાન દ્વારા થયું છે. સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરીને સમ્યક દર્શન થાય છે. સ્વથી પરને જુદું પાડવું, આ હું અને આ મારી ચીજ નથી, બસ શું શું મારું નથી એ વાત સમજવાની છે. આ જગતના પદાર્થો મારા નથી, આ સ્વજનો જે છે બહારમાં મારી સાથે રહ્યા છે એ કોઈ મારા નથી, આ શરીર મારું નથી, આ મનના વિકલ્પો છે એ વિકલ્પો મારા નથી, અને પરના લક્ષ્ય થતા જે ભાવ છે એ કોઈ મારા નથી, એમ એને બધાથી જુદા પડવાનું છે. અને એમ જુદો પડીને એ સ્વ તરફ જાય છે. હવે જ્યારે એ આવું ભેદ જ્ઞાન કરે છે ત્યારે જોર અંદરમાંથી આવવું જોઈએ અને સ્વ તરફનું લક્ષ્ય થવું જોઈએ. એ પર મારું નથી મારું નથી એ ભાવ કરતા એને ઉગ્રતા શેની હોય કે હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું, એમાં એને વિશેષતાથી ઉગ્રતા આવે અને એમ બીજું બધું જુદું પડી જાય છે. એટલે મૂળ વાત તો એ જ રહે છે. એટલે વારંવાર એ વાત ગુરુદેવે 45 વર્ષની અંદર લાખો વખત એ વાત આપણને કહી છે કે તું ભગવાન આત્મા છો, એ વાત કેટલી બધી વખત કહી છે, પણ છતાંય આ જીવને એ વાત કેમ ગળે ઉતરતી નથી એનું આશ્ચર્ય છે. પોતાના સ્વભાવનું જ્યાં સુધી મહાત્મ નહીં આવે ને ત્યાં સુધી કંઈ થશે નહીં. અને એવું સ્વભાવનું મહાત્મા આવ્યું છે ને પોતે સીધું સમાન છે, બીજાથી જુદો છે, ભિન્ન છે, એ વાત એને બેઠી તો પછી એને માટેનો એનો પુરુષાર્થ પડશે જ. પછી એને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની કેમ કરી અને પ્રાપ્તિ થાય એ વાત જે છે એને એ અગ્રીમતા આપશે, એ વાત ખૂબ પ્રાયોરિટી આપશે. એના સિવાય બીજું બધું ગૌણ થઈ જશે. જીવન આખું એના લક્ષ્ય જ જીવાશે, બસ કેમ કરીને હું મારા એ શુદ્ધ સ્વભાવનો સ્પર્શ કરું. અને એક વખત સ્પર્શ થાય એટલે જે આનંદ અને સુખની અનુભૂતિ થાય છે ને એ પછી ભૂલાતી નથી, અને વારંવાર એવા સ્વરૂપમાં જવાનું મન થયા કરે છે અને એવો જ પછી પુરુષાર્થ રહે છે. એટલે જે કરવાનું છે તે અંતરમાં કરવાનું છે, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. અહીંયા કહે છે કે કર્મના સંબંધે જેટલી અસ્થિરતા વ્યાકુળતા થાય એટલે કર્મનો ઉદય આવે ત્યારે તે મારી ચીજ નથી, કેમ કે હું તો જ્ઞાયક સ્વભાવી ચૈતન્ય માત્ર છું. આ જ ભેદ જ્ઞાન કરવાનું છે, હું કોણ છું એ જ વિચારવાનું છે. કૃપાળુદેવે આ વાતને કેટલી સુંદર રીતે કહી દીધી કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે આ વળગણા રાખું કે પરિહરું. એક લીટી દિવસમાં 100 વાર એ ગાય ને સમજીને, એમને એમ ગાયા કરે એમ નહીં, 100 વાર એક મિનિટ માટે પણ એ વિચારને મૂકે નહીં કે હું કોણ છું, હું કોણ છું કરીને પોતે પોતાના જેવું સ્વરૂપ છે એનો વિચાર કર્યા કરે, અને આ બધી વળગણા કોને કારણે મને છે, એનું શું કારણ છે એમ કરી અને બંને વસ્તુને કમ્પેર કરતો 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 એ ક્યારે પોતાના આત્મામાં ઉતરી જશે ને ખબર નહીં પડે. આ જ કરવા જેવું છે, જીવનમાં કંઈ બીજું કરવા જેવું નથી. શાસ્ત્રના અભ્યાસ આપણે એ માટે કરીએ છીએ, નહીં કે યાદ રાખીને કોઈકને ગુખાવડાવીએ અને કોઈકને લખાવી દઈએ કે એમ કરીને પાકું કરવા માટે કંઈ શાસ્ત્ર અભ્યાસ નથી કરતા પ્રભુ. શાસ્ત્રની વાતના જાત જાતના જુદી જુદી પ્રકારે જુદી જુદી અપેક્ષાએ શું અર્થ થાય છે, આ બધું કદાચ ઓછું વધતું આવડતું હશે ને તો ચાલશે, પણ એક એટલું સમજાવવું જોઈએ કે હું ભગવાન આત્મા શુદ્ધ છું અને આ કોઈ વસ્તુ મારી હોઈ શકે નહીં. આટલી વાત જો એને સમજ પડી હશે ને તો એ એનું કામ કરી લેશે. બીજું બધું જે છે તે ફોતરા છે, એટલી વાત. બીજું બધું જે છે તે ફોતરા છે, નકામું છે, હું નાયક છું, બસ એ વાતને પકડી અને આખું જીવન એને વ્યતીત કરી દેવાનું છે. બીજું કંઈ કરવા જેવું નથી પ્રભુ. અને આમે એ ક્યાં કંઈ કરી શકે છે? નકામો એ માને છે કે હું કરું 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 કરું, એટલા ગાડા નીચે કૂતરું ચાલે ને એમ માને કે ગાડાનો ભાર હું ઉપાડું, એવી રીતે એ બિચારો નકામો એવા ભાવમાં રહી ગયો છે. ક્યાં એ કંઈ કરી શકે છે? કરી શકતો નથી અને છતાંય એવા ભાવે રહે છે. જે કરી શકે છે એને કરવું નથી, પોતે પોતાના ભાવે પોતાના સ્વભાવ ભાવે રહી શકે એવો છે, પણ એની તરફ એને દ્રષ્ટિ થતી નથી. એટલે વારંવાર ગુરુદેવ કહે છે કે હું તો જ્ઞાયક સ્વભાવી ચૈતન્ય માત્ર છું, મોહ રાગ આદિ અને જ્ઞાયક ભાવ એમ બે પણે હું નથી, એવા બે પણે નથી. મોહના ભાવે પણ હું આવું ને, રાગના ભાવે પણ હું આવું ને, શુભ ભાવે પણ હું આવું ને, અશુભ ભાવે પણ હું આવું ને, શુદ્ધ ભાવે પણ હું. અરે પ્રભુ, આ બધું શું ગાંડપણ લઈને બેઠો છે? તું માત્ર શુદ્ધ ભાવે જ હોઈ શકે, બીજા ભાવે તું હોઈ શકે જ નહીં. તારા સ્વરૂપમાં જે વસ્તુ નથી એ તારામાં હોય નહીં. એ તારામાં તને દેખાય છે, એ તને તારામાં દેખાય છે, એ તારો અંધાપો છે, એ તારું અજ્ઞાન છે, એ તારું મિથ્યાત્વ છે. પ્રભુ એને તું છોડ, તું એક વખત આંખ ખોલ અને દ્રષ્ટિ કર ને, અંદરમાં આ આટલા આટલા મહાપુરુષો ભઈ ગયા, તને કેમ હજી શુદ્ધતું નથી? એ મોહ રાગ આદિ એ ભાવે તું હોઈ શકે જ નહીં. તું તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં ભગવાન આત્મા તરીકે જણાયો છે, તો તું પછી મોહ ભાવે અને રાગ ભાવે ક્યાંથી હોય? એ બધું ક્ષણિક છે, પર્યાયમાં છે. એનું લક્ષ્ય છોડ અને તું તારા સ્વરૂપનું લક્ષ્ય કર, બસ આ એક જ વાત છે. તારું જ્ઞેય ભગવાન આત્મા છે, બીજું કોઈ જ્ઞેય નથી તારે માટે. આ જગતના પદાર્થો તારે માટે જ્ઞેય નથી. તું તારા આત્માને જ્ઞેય બનાવ ને, બસ એના તરફ દ્રષ્ટિ કરીને, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરીને એની તરફ ઢળી જાને, એને જ્ઞેય બનાવ ને, બધું આવી જશે. બધું ત્યાં પડ્યું છે પ્રભુ. કઈ વાતે તું અધૂરો છો? બધી વાતે પૂરો છો. મહાપુરુષે કરુણા કરી છે, આટલું આટલું કહ્યું છે, થોડોક તો વિશ્વાસ લાવ. કે છે મોહ રાગાદી એવો ભાવ અને બીજો ભાવ જ્ઞાયક ભાવ, એમ બે પણ હું નથી, હું તો એક જ્ઞાયક માત્ર જ છું, એક રૂપ જ છું. અને એમ જે આત્માના ઉપયોગથી જાણે છે તેને સમયના જાણનારો મોહ નિર્મુખ કહે છે. અંત સ્વભાવની સાવધાનીના ઉપયોગમાં, અંત સ્વભાવ અંતર દશા એની સાવધાનીના ઉપયોગમાં રાગનો સ્વાદ આવતો નથી. અંતર તરફ વળી જાય છે ને એની સાવધાની વર્તે ને, બહારની સાવધાની છૂટી જાય, બહારમાં સાવધાની વર્તે છે ને એ બધી છૂટી જાય, અને અંદરની સાવધાની વર્તે ને એના સ્વભાવની સાવધાની, ત્યારે શું થાય એ વાત કરે છે કે અંત સ્વભાવની સાવધાનીના ઉપયોગમાં રાગનો સ્વાદ આવતો નથી, તેથી તેના પ્રત્યે નિર્મમત્વ થાય છે, તે જ્ઞાની રાગમાં જોડાતો નથી. અહીં પરિપૂર્ણ સ્થિરતા થઈ તદ્દન જુદો પડી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધીની વાત લીધી છે. ઘણી વાત કરી ગુરુદેવ, બહુ સરસ રીતે બધી વાત મૂકી દીધી, બહુ સુંદર સમજાવ્યું છે પ્રભુ. ઘણી વાત જેટલો વિસ્તાર થાય એટલો ઓછો. રાગ તરફનું વલણ છોડવાનું છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, આગળ પાના ઉપર છેલ્લો પેરેગ્રાફ, પાના 193 ઉપર, કોમ્પ્યુટરમાં પેજ નંબર 205 ઉપર, અહીંયા ગાથા 36ના ભાવાર્થ ઉપરનું પ્રવચન, એની ઉપરનો પેરેગ્રાફ, એમાં કહે છે કે આમ રાગ તરફના વલણને છોડીને ચૈતન્ય સ્વભાવના સામર્થ્ય પ્રતિ વલણ કરતા શક્તિમાંથી આનંદની ધારા સ્વાદમાં આવે છે. જે પડ્યું હોય એ જ આવે ને પ્રભુ. અંદરમાં જે હોય, સાગર ઉછળતો પડ્યો હોય એ જ પછી બહારમાં આવે ને, બીજું શું આવે? અંદરમાં અમૃત ભર્યું હોય તો પછી એ જ બહાર આવે ને, બીજું શું આવે? તે રાગથી જુદી ભિન્ન છે. રાગ તો જડ અચેતન છે, તેમાં ચૈતન્યના જ્ઞાનના કિરણનો અંશ નથી, ચેતનપણાનો અંશ પણ નથી રાગની અંદર. તો રાગનો જે સ્વાદ છે તે તો કલુષિત છે, અને ભગવાન ચૈતન્યનો સ્વાદ તો આનંદ છે. આમ સ્વાદ ભેદના કારણે બંને જુદા પડે છે, જીવને તથા અજીવને તદ્દન જુદા પાડવા છે ને ભાઈ. મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદી છે, તે ચૈતન્યના સ્વાદથી તદ્દન જુદો જણાય છે. આ રીતે ભાવકનો ભાવ જે મોહનો ઉદય છે તેનાથી ભેદ જ્ઞાન થયું, એટલે કે કર્મના નિમિત્તે જે રાગભાવ થતો હતો તેને લક્ષણ ભેદથી ભિન્ન જાણી ભેદ જ્ઞાનપૂર્વક આત્માના સ્વભાવથી જુદો પાડ્યો. આમ ભેદ જ્ઞાન કરાવ્યું છે, બહુ સરસ વાત લીધી છે. હવે બીજી કેટલીક વાત, એક પ્રશ્ન હમણાં મને મોકલ્યો છે, એમાં એમ વાત આવી કે 18મી વખતના પ્રવચન દરમિયાન ગુરુદેવે એમ કહ્યું છે કે આ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય છકાય ના જીવ છે, એ છકાય છે એ જીવ નથી એમ કહ્યું. એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય એમ છકાય છે તે જીવ નથી, તો શું પ્રભુ? એમાં બરાબર સમજવાની જરૂર છે, એ કાય છે ને એ કાય એ જીવ નથી. એમાં કહેવાનો આશય ગુરુદેવનો એ છે, કાય એક ઇન્દ્રિય કે બે ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય એ બધી કાયા છે, કાયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે ત્યાં એક બીજો શબ્દ સાથે મેં પણ એ પ્રવચન બરાબર શાંતિથી સાંભળી લીધું, એમાં બીજો જે કહ્યું છે કે જે આનંદ સ્વભાવ છે ને એ જીવ છે એમ કહ્યું છે, જ્ઞાન સ્વભાવ છે તે જીવ છે એમ કહ્યું છે. એમાં એ કાયા છે ને એ જીવ નથી, એ તો પર્યાય છે, એની એ વખતની પર્યાય છે, એને અનુરૂપ એ કાયા મળી છે. એ પર્યાય છે, જીવની જ પર્યાય છે, અને એ પર્યાયને અનુરૂપ એને એવી કાયા મળી છે, એટલે કાયા છે જીવ નથી, અને પર્યાય છે એને પણ જીવ નથી કહી. આનંદ સ્વભાવિક જ્ઞાન સ્વભાવી આત્મા છે એ જીવ છે, કેમ કે પર્યાય પણ એ ક્ષણિક છે, એટલે પર્યાય પણ નહીં અને પર્યાયને અનુરૂપ મળેલું શરીર એ પણ નથી. તો હું ધારું છું કે આનું નિરાકરણ બરાબર થયું હશે. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે જયતે પ્રણમુ પદ તે જયતે